આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત ટેલિકોમ્યુનિકેશન અને તેનાથી સંબંધિત ટેકનોલોજીના ક્ષેત્રમાં હાલમાં વિશ્વનો સૌથી વધુ સક્રિય દેશ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરશે. ઇટલીમાં 75મી આંતરરાષ્ટ્રીય અવકાશયાત્રી વિષયક કોંગ્રેસનો પ્રારંભ થયો. પરમેશ શિવમણીએ ભારતીય તટરક્ષકના 26મા મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો. અને ડેનમાર્ક ઓપન 2024 બેડમિન્ટન સ્પર્ધામાં ભારતીય ખેલાડી પીવી સિંધુ આજે સાંજે મહિલા સિંગલ્સની શરૂઆતી મેચમાં ચીન સામે રમશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયન આઇટીયુ વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન સ્ટેન્ડર્ડાઇઝ એસેમ્બલી WTSA 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘના વૈશ્વિક સંમેલનના ઉદઘાટન સત્રમાં દૂરસંચાર માટેના 4 આધારસ્તંભ, જેમાં સંચાર માધ્યમ માટેના સંસાધનો સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવા, કનેક્ટિવિટી, સસ્તો ડેટા અને ડિજિટલ ફર્સ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. WTSA પરિષદનું દર 4 વર્ષે આયોજન થાય છે, જો કે આ વખતે પહેલી વખત ITU અને WTSAનું આયોજન ભારત અને એશિયા પ્રશાંત ક્ષેત્રમાં કરવામાં આવી રહ્યું છે. શ્રી મોદીએ કાર્યક્રમ દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2024ની 8મી આવૃત્તિનું પણ ઉદઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત ટેલિકોમ્યુનિકેશન અને તેનાથી સંબંધિત ટેકનોલોજીના ક્ષેત્રમાં હાલમાં વિશ્વનો સૌથી વધુ સક્રિય દેશ છે. તેમણે ઉમેર્યું કે ભારતમાં લગભગ 120 કરોડ લોકો પાસે મોબાઇલ છે. આજે વિશ્વના 40% વધુ ડિજિટલ લેવડ દેવડ ભારતમાં થાય છે.
ભારત જ્યાં 120 કરોડ એટલે 1200 મિલિયન મોબાઇલ ફોન યુઝર્સ હૈ, ભારત જ્યાં 95 કરોડ યાને 950 મિલિયન ઇન્ટરનેટ યુઝર્સ હૈ, ભારત જ્યાં દુનિયા કા 40% સે અધિક કા રિયલ ટાઇમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન હોતા હૈ, ભારત જિસને ડિજિટલ કનેક્ટિવિટી કો લાસ્ટ માઇલ ડિલિવરી કા इफेक्टिव टूल बनाकर दिखाया है, वहां ग्लोबल टेलीकम्युनिकेशन के स्टैंडर्ड और फ्यूचर पर चर्चा ग्लोबल गुरु का भी माध्यम बनेगी.
ભારતીય ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરશે. પંચ આ જાહેરાત કરવા માટે નવી દિલ્હીમાં બપોરે 3:30 વાગ્યે પત્રકાર પરિષદ યોજશે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ આવતા મહિનાની 26મી તારીખે, જ્યારે ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 5મી જાન્યુઆરીએ પૂર્ણ થશે. ઇટલીના મિલાનમાં માઇકો સંમેલન કેન્દ્ર ખાતે 75મા આંતરરાષ્ટ્રીય અવકાશયાત્રી વિષયક સંમેલનનો પ્રારંભ થયો છે. આ સંમેલન વિશ્વભરના 10,000 અવકાશ નિષ્ણાંતો, વિદ્વાનો, ઉદ્યોગ સાહસિક અને વ્યાવસાયિકો ભાગ લઈ રહ્યા છે. ઇટલીના રાષ્ટ્રપ્રમુખ સર્ગીયો મટરેલા પણ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે કોંગ્રેસનો વિષય ટકાઉપણું માટે જવાબદાર અવકાશ છે, જેમાં વૈશ્વિક અવકાશ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા, ભવિષ્યના અવકાશ અભિયાનો અને વૈજ્ઞાનિક પ્રગતિ તથા પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવી રાખવા જેવા વિષયોને પ્રાથમિકતા આપવામાં આવી છે. અઠવાડિયા સુધી ચાલનાર આ સંમેલનમાં 200 ટેકનિકલ સત્ર હશે, જેમાં ચંદ્રમા અને મંગળ ગ્રહ પર સતત શોધ, જળવાયુ પરિવર્તન માટે અવકાશ આધારિત દેખરેખ, અવકાશ વિકાસના ક્ષેત્રમાં ખાનગી કંપનીઓની ભૂમિકા અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા વિષયો સામેલ હશે. પરમેશ શિવમણીએ આજે ભારતીય તટરક્ષકના 26મા મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. શ્રી શિવમણી દિશાસૂચકતા અને દિશાનિર્દેશનમાં નિષ્ણાંત છે અને તેમના દરિયાઈ કમાન્ડમાં ભારતીય તટરક્ષકના તમામ મુખ્ય જહાજોનો સમાવેશ થાય છે. તેઓ નવી દિલ્હીની નેશનલ ડિફેન્સ કોલેજ અને વેલિંગ્ટનની ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજના પૂર્વ વિદ્યાર્થી છે. તેમની ઉમદા સેવા બદલ તેમને વર્ષ 2014માં તટરક્ષક ચંદ્રક અને વર્ષ 2019માં રાષ્ટ્રપતિ તટરક્ષક ચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા. તેમને વર્ષ 2012માં ડાયરેક્ટર જનરલ કોસ્ટગાર્ડનું સન્માન પણ આપવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરી શકો છો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલથી આસામના ગુવાહાટીને મેઘાલયના શિલોંગની 2 દિવસના પ્રવાસે જશે. દરમિયાન શ્રી ધનખડ મુખ્ય અતિથિના સ્થાને શિલોંગમાં માઉડિયાંગ ગડિયાંગ ખાતે મેઘાલય સ્કીલ એન્ડ ઇનોવેશન હબનો શિલાન્યાસ કરશે. તેઓ શિલોંગમાં આઈટી પાર્ક અને રાજભવનની પણ મુલાકાત લેશે, તો સાથોસાથ મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે. ઉત્તરપ્રદેશમાં ગ્રાઉન્ડ ઝીરો પર વરિષ્ઠ અધિકારીઓના આગમનને પગલે બહરાઇચમાં હિંસાની સ્થિતિ હવે સંપૂર્ણ નિયંત્રણમાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વ્યક્તિગત રીતે રાજ્ય પોલીસ વડા અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સાથે વાત કરી હતી. તેમણે ઉચ્ચ અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવા અને રીઅલ ટાઇમ અપડેટ્સ પ્રદાન કરવા સૂચના આપી હતી. તેમણે તોફાનીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ પણ આપ્યો હતો. દરમિયાન પોલીસ અને વહીવટી ટીમોએ તોફાની તત્વોને પકડવા શોધખોળ શરૂ કરી છે. સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા 4 આઈપીએસ અધિકારી, 2 એએસપી અને 4 ડેપ્યુટી એસપી, પીએસીની 12, સીઆરપીએફની 2 અને આરએએફની 1 કંપની તૈનાત છે. શ્રીલંકાના હવામાન વિભાગે વાતાવરણમાં સુધારો થવાની આશા વ્યક્ત કરી છે. વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પરનું ઓછું દબાણ ગઈકાલે સ્થિર રહ્યું હતું અને ધીમે ધીમે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. આજે સવારે દક્ષિણ બંગાળની ખાડીના મધ્યભાગમાં ઓછું દબાણ બનતા પશ્ચિમ અને ઉત્તરના પ્રાંતો સહિત અનેક ટાપુના વિવિધ ભાગોમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. જો કે હાલ પૂરની સ્થિતિ કાબૂમાં છે, પરંતુ પૂરના કારણે પાણીજન્ય સંબંધિત રોગોની ચિંતા વધી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2+2 સચિવ સ્તરનું ચોથું પરામર્શ સંમેલન નવી દિલ્હીમાં યોજાઈ ગયું. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ સંરક્ષણ સચિવ ગિરધર અરમાણે અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ વિભાગના સચિવ ગ્રેગ મોરિયાર્ટી અને વિદેશ બાબતોના વિભાગના સચિવ અને વેપાર સચિવ જેન એડમ્સે ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કર્યું હતું. હવામાન વિભાગે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસ દરમિયાન વીજળીના કડાકા સાથે ભારે વરસાદ અને વિવિધ સ્થળ પર વરસાદ થવાની શક્યતા છે. આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે પાલઘર, થાણે, મુંબઈ, રત્નાગીરી, સિંહદુર્ગ, અહિલ્યાનગર, પુણે, સતારા અને મરાઠવાડાના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તેમજ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસી શકે છે. ઉપરાંત હવામાન વિભાગે સાંગલી અને સોલાપુરમાં વીજળી ચમકવા અને મુશળધાર વરસાદની સાથે ગાજવીજ સાથે વરસાદની શક્યતા જોતા ચેતવણી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી છે. નાસાએ કોઈ ગ્રહ અભિયાન માટે બનાવવામાં આવ્યું હોય ત્યાર સુધીનું સૌથી મોટું અવકાશયાન યુરોપા ક્લિપર રજૂ કર્યું. આ યાનનો ઉદ્દેશ્ય ગુરુના ચંદ્ર યુરોપામાં જીવન માટે યોગ્ય પરિસ્થિતિઓ છે કે નહીં તે તપાસવાનો છે. આમાં બરફના જાડા બાહ્ય આવરણ નીચે છુપાયેલા વિશાળ ઉપસપાટી મહાસાગર પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ડેનમાર્ક ઓપન 2024 બેડમિન્ટન સ્પર્ધામાં ભારતીય ખેલાડી પીવી સિંધુ આજે સાંજે મહિલા સિંગલ્સની પ્રારંભિક મેચમાં ચીનના તાઇપેના પાઈ યુ પો સામે રમશે, જ્યારે વિશ્વના 19મા ક્રમાંકના ખેલાડી લક્ષ્ય સેન બપોરે 17મા ક્રમાંકના ચીનના લુ ગાંગ જુ સામે રમશે. મહિલા જોડીમાં ઋતુપર્ણા અને શ્વેતપર્ણા પાંડા બહેનોની મેચ આજે બપોરે ચીનના તાઇપેના ચાંગ ચિંગ હુઈ અને યાંગ ચિંગ તુનની જોડી વચ્ચે રમશે, જ્યારે મિક્સ ડબલ્સમાં સતીશકુમાર કરુણાકરણ અને આદ્યા વરિયાથની જોડી આજે સાંજે ઇન્ડોનેશિયાના રેહા નોફેલ કુર્ઝજંતો અને લીસા અયુક સુમાવતીની જોડી સામે રમશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત ટેલિકોમ્યુનિકેશન અને તેનાથી સંબંધિત ટેકનોલોજીના ક્ષેત્રમાં હાલમાં વિશ્વનો સૌથી સક્રિય દેશ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરશે. ઇટલીમાં 75મી આંતરરાષ્ટ્રીય અવકાશયાત્રી વિષયક કોંગ્રેસનો પ્રારંભ થયો. પરમેશ શિવમણીએ ભારતીય તટરક્ષકના 26મા મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો. અને ડેનમાર્ક ઓપન 2024 બેડમિન્ટન સ્પર્ધામાં ભારતીય ખેલાડી પીવી સિંધુ આજે સાંજે મહિલા સિંગલ્સની શરૂઆતી મેચમાં ચીન સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.